మహాదేవ్యా ఉక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం చంద్ర వచనామృతి ఆక్ 377 ముంబై వైశాఖ 1948 యోగ అసంఖ జే జినకయా ఘటమాహి రిద్ధి దాఖీరే నవపద తేమజ జాణజో ఆత్మ రామ చే సాఖీరే ఆత్మానే విషయ వర్తే చే ఎవా జ్ఞానీ పురుషో సహజ ప్రాప్త ప్రారబ్ధ ప్రమాణే వర్తే చే વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિશે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શોકાદિને વિશે અપ્રતિબદ્ધ છે. એવા જે જ્ઞાની તેને કોઈ આલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વર ઈચ્છા આદિ ભાવના તેને થવી યોગ્ય નથી. અહીંયા પરમ કૃપાળુ દેવે પૂજાની એક ઢાળ લખી છે. વિવિધ પ્રકારની જે પૂજા ભણાવાય છે જૈન મંદિરમાં એમાંની વીરવિજયજી મહારાજ સાહેબે લખેલી એક પૂજાની ઢાળ છે. નવપદજીની પૂજા છે. યોગ અસંખ જે જિનકયા ઘટમાહી રીધિ રાખી રે નવપદ તેમજ જાણજો આત્મ રામ છે સાખી રે. શ્રી જિનેશ્વર ભગવંતે યોગ અસંખ્ય પ્રકારે કહ્યા છે. આત્માને મોક્ષની સાથે જોડાણ કરે તે વ્યવહાર, તે ક્રિયા, તે સાધન, તે આરાધના એને જૈન દર્શનમાં યોગ કહે છે. જોડવું, પણ સેને જોડવું? તો કે જીવનું મોક્ષ સાથે જોડવું, તે આત્માને મુક્તિ સાથે જોડાણ કરાવે. એવા જે જે પ્રકારના યોગ જિનેશ્વર ભગવંતે કહ્યા છે કે જેની અંદર ઘટમાહી રીધિ દાખી રહે, આ યોગ છે એ મન વચન કાયાથી થાય છે. આપણા પોતામાં જ ઘટમાહી રીધિ દાખી રહે, આ બધી જ રીધિ સિદ્ધિ છે એ પોતામાં જ છે, ક્યાંય બહાર શોધવા જેવી પડે એમ નથી. નવપદ તેમજ જાણજો આત્મ રામ છે સાખી રે. આ જ પ્રકારે તમે નવ પદને જાણજો. નવ પદ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આ નવ પદ છે. પાંચ એ આત્માના પદની સાધકની અવસ્થા છે અને ચાર છે એના મુખ્ય કારણ છે. એ નવ પદ એ અસંખ્ય યોગ જે કહ્યા છે એની અંદર આ નવ પદની બહુ શ્રેષ્ઠતા કીધી છે. એક અન્ય પત્રમાં પણ કૃપાળુ દેવે કીધું કે નવ પદના ધ્યાનીઓની સંખ્યા વધારવા તરફનું અમારું લક્ષ્ય છે. તો આ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આ મોક્ષના જે ચાર કારણ કહ્યા છે, એક કારણની આરાધનાનું એ છે આત્મ રામ છે સાખી રે. આ એનો સાક્ષી છે આત્મા. આ આત્મા એનો સાક્ષી છે કે આ શ્રેષ્ઠ પદ છે. આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. જ્ઞાની પુરુષની ઓળખાણ, જ્ઞાની પુરુષનું અંતરંગ સ્વરૂપ અદભુત રીતે પરમ કૃપાળુ દેવે અહીંયા બતાવ્યું છે. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું એ બહુ જરૂરી છે. સ્વરૂપના ઓળખાણ માટે જ્ઞાનીનું ઓળખાણ થયા વિના સ્વરૂપનું ઓળખાણ ન થાય. એ માટે વારંવાર કૃપાળુ દેવે પત્રની અંદર પણ આ સત્પુરુષનું, આ જ્ઞાની પુરુષનું મહિમા કહ્યો છે, મહાત્મ્ય કહ્યું છે અને એના લક્ષણો કયા છે, એના વિલક્ષણ પણ કયા છે અને એનું ઓળખાણ કરાવે છે. આ એક ઓળખાણ આપે છે કે આવા આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો. પહેલા વહેલા તો જ્ઞાની પુરુષ વિશેની જીવની જે સંકલ્પના છે એ બહુ દ્રઢ થવી જોઈએ, ક્લિયર કટ. જ્ઞાની એટલે કોઈ પુસ્તકોનો જ્ઞાતા નહીં, જ્ઞાની એટલે કોઈ શબ્દોનો વિશેષ પ્રકારનો વિવેચક નહીં. જ્ઞાની એટલે ભાષા જ્ઞાની નહીં, વાર્તા જ્ઞાની નહીં, વાત ડાયો નહીં. જ્ઞાની એટલે બહુ સ્મૃતિ છે જેની, એ પણ નહીં. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એમાં અનેક પ્રકારના વિકલ્પો આપ્યા છે. જીવને જ્ઞાની માટે થઈને આવી આવી પ્રકારનું, તો કે એ કોઈ જ્ઞાનીનું, સાચા જ્ઞાનીની ઓળખાણનું લક્ષણ નથી. એનું વિલક્ષણપણું જોઈએ. એ વિલક્ષણપણું કે છે આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો. અને જ્યારે જ્યારે આ પુરુષે ગુરુની, સત્પુરુષની, જ્ઞાનીની વાત મૂકી છે, ત્યારે ડંકાની ચોટ ઉપર એનું ઓળખાણ, એની એક દશા, એની એક કક્ષા, એની એક ભૂમિકા કઈને કીધી છે. એથી કોઈ લેસ ભૂમિકા, એથી કોઈ ઉતરતી ભૂમિકા એ બાકી જગતના વ્યવહારમાં આવે, પરમાર્થમાં ન આવે. પરમાર્થમાં તો આત્માને વિશે વર્તે છે. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, આત્મજ્ઞાન જેને છે, પછી બાકીના બધા ગુણો છે આત્મજ્ઞાનને લઈને છે. જો આત્મજ્ઞાન નથી ને બાકીના ગુણો છે, તો એ ગુણોનું પણ કોઈ મહત્વ નથી. આત્મજ્ઞાની હોવું, આત્માને વિશે વર્તવું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તો દેહાતીત પણ એવું કયું છે કે જેને વિશે વર્તે? દેહ છે અને છતાં એની દશાનું વર્તન છે એ દેહ થકી નથી, દેહના આશ્રિતપણે પણ નથી, એ દેહનું વર્તન પણ નથી. તો દેહાતીત પણ શું છે એનામાં? દેહ કાઢી નાખો તો આત્મા, આત્માને વિશે વર્તે છે, એ પણ વર્તે છે. ત્યારે એ પણ બધી જ ક્રિયાઓ, આપણને લાગે કે બધી જ ક્રિયાઓ કરે છે, સામાન્ય જગતના જીવો કરે છે એ જ પ્રકારની ક્રિયાઓ, છતાં એની ક્રિયા દેહાતીત છે અને જગતની ક્રિયાઓ, જગતના જીવોની ક્રિયાઓ દેહાશ્રિત છે. તો આ આ બેનો ભેદ શું છે? એ ભેદ એ છે કે જ્ઞાનીની કોઈ ક્રિયાને દેહનો આધાર નથી, દેહનો આશ્રય નથી, દેહની આસક્તિ નથી, દેહનો અભ્યાસ નથી. એની ક્રિયા દેહના અભ્યાસના કારણે થતી નથી, કર્મના ઉદયને કારણે દેહની ચેષ્ટા થાય છે. એમાં આત્મા તરીકે, આત્મ સ્વરૂપે, આત્મભાવે તેઓ એમાં જોડાતા નથી. આવું એનું વર્તન જે છે એ દેહાતીત વર્તન કહેવાય છે. આહાર અજ્ઞાની પણ લે અને જ્ઞાની પણ લે. અજ્ઞાનીનો આહાર દેહાશ્રિત છે, ઇન્દ્રિયો આશ્રિત છે. જ્ઞાનીનો આહાર એ દેહાતીત છે, આત્માને વિશે વર્તતો, એમાં એનો આત્મા આહારના ક્રિયામાં જોડાતો નથી. ક્રિયા કરનાર છે, ઉદયના યોગે ક્રિયા થઈ રહી છે, એ ક્રિયાઓ માત્ર એની ચેષ્ટાઓ છે, એમાં આત્મા ક્યાંય જોડાતો નથી. જો એકવાર દ્રષ્ટિ આવી જાય જ્ઞાનીને ઓળખવાની, આ અલૌકિક દ્રષ્ટિ છે જ્ઞાનીનું અંતરંગ, એની અંતરંગ દશાને ઓળખવી, આ જ મુમુક્ષુતાનું લક્ષણ છે. જો આ ન હોય તો પછી મુમુક્ષુતા નથી, ઘેલાપણું છે, ઘેલછા ગણી છે. સાચા જ્ઞાનીને ગમે ત્યાંથી ઓળખવા, ન ઓળખાય તો ઓળખવાની કામના રાખવી, પણ જ્યાં ત્યાં ભેરવાય ન પડવી. માન્યતા બદલવી નહીં, ખોટી નહીં બદલવાની. સત્યની શોધ છે આ તો. અનંત કાળ ગયો છે, કાળ લાગે એમાં કઈ આપણે એવા કોઈ બહુ નથી, આને આ વખતમાં મને મળી જ જવા જેને હું ગમે ત્યાંથી મેળવી લઈશ અને ગમે તેને બેસાડી દઈશ, નહીં ચાલે. પરમાર્થ માર્ગમાં આ વાત નહીં ચાલે, ધૈર્ય વિનાની વાત નહીં ચાલે. યથાર્થ વસ્તુનું સ્વરૂપ જે છે એના લક્ષણથી, ગુણથી, એના વેદનથી, એના વિલક્ષણથી એ વસ્તુને ઓળખવા માટે પ્રયત્ન કરવો, ત્યાં સુધી આ મુમુક્ષુ અવસ્થા, આ જિજ્ઞાસુ અવસ્થા, આ આત્માર્થીપણું એટલા માટે જ છે કે આ ધૈર્યવાન છે, આ સત્યનો ખોજી છે. અને જે ખોજી છે એ ઉતાવળો થાય એ એનું દૂષણ છે, એનો દોષ છે. દોસ્તી ક્યારેય સતની ઉપલબ્ધિ નહીં થાય. થાકી જઈશ, જીવન પૂરું થશે, ભલે થાય ભલે થાય, પણ શોધ જે છે એ શોધ સતની જ હોવી જોઈએ, એમાં કોઈ સંભ્રમ ન ચાલે. એટલે ભ્રમિત અવસ્થાની અંદર હવે શું કરવું, બહુ રેખડા આવે, ક્યાંક બેસી જઈએ, કોકને પકડી લઈએ, નહીં ચાલે. તો તું તારી જાતે જ બેસી જાય. આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો, સહજ પ્રારબ્ધ સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે, એ પણ વર્તે છે, વિદ્યમાન છે, છતાં એની વર્તનાનો આધાર પ્રારબ્ધ છે, ઈચ્છા નથી. કૃપાળુ દેવે લખ્યું છે, અમે પરેચ્છાથી વર્તીએ છીએ. તો વર્તન તો છે, જ્ઞાનીનું પણ છે, અજ્ઞાનીનું પણ છે. એકનું વર્તન ઈચ્છા સાથેનું છે, બીજાનું પરેચ્છાનું છે. એ પર કેતા કર્મોની ઈચ્છાને આધીન થઈને હરિએ દોરેલો ક્રમ જે પ્રમાણે દોરે તે પ્રકારે દોરાઈએ છીએ. વી આર જસ્ટ બીંગ લેડ બાય ધ અનનોન પાવર. એમાં પોતાનું ઈચ્છાપણું ક્યાંય નથી, લેશ માત્ર પણ એનો આત્મભાવ નથી, પ્રીતિભાવ નથી, રતિભાવ નથી. આવી અદભુત દશા જ્ઞાનીની છે, પણ જીવ પોતે અજ્ઞાન અવસ્થામાં રહેલો છે એટલે પોતા વિશે જે કલ્પના છે એવી જ્ઞાનીમાં આરોપિત કરી દે. પોતાને જે ઉત્કૃષ્ટ લાગે, જે સ્થિતિમાં પોતે રહી શકે એવી સ્થિતિમાં બીજો રહેતો હોય તો વાહ, હવે બરોબર. આપણને બધી જ વસ્તુ સમજવામાં આપણી સાથે તોલન કરીએ છીએ, આપણી દશાનું, આપણા વિચારોનું, આપણી ધારણાઓનું, એની સાથે તોલન કરીને આપણે જ્ઞાનીના વચનોનું પણ ઘણીવાર એનું રહસ્ય ચૂકી જઈએ છીએ. તોલનનો આ માર્ગ નથી, શોધનનો માર્ગ છે. જેને શોધન કરવું છે એને તોલન છોડી દેવું, કારણ કે તોલન કરનાર પાસે એના માપદંડ નક્કી છે, એના કાટલા નક્કી છે, એના મેઝરમેન્ટ નક્કી છે. હવે તારા એકેય મેઝરમેન્ટ અહીંયા કામ નહીં આવે, એકેય કામ નહીં આવે. માટે વ્યવહારિક દ્રષ્ટિથી કોઈ પણ પ્રકારનું આવું જ્ઞાનીના સ્વરૂપને ઓળખવાની અંદર મતિ કલ્પના કામ નહીં આવે. અહીંયા કહ્યું છે, આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. સહજ પ્રાપ્ત, સહજ પ્રાપ્ત એટલે જે કર્મ જે સમયે જે રીતે જે પ્રકારે જે અનુભવથી જે સ્થિતિથી ઉદયમાં આવ્યું છે તેના કારણે થતી રચના, તેના કારણે બંધાતા સંયોગો, તેના કારણે નિર્માણ થતા સંબંધો અને એને કારણે બનતું જગત, આ સહજ છે. એનો આધાર કેવળ કર્મની સ્થિતિ છે, એમાં પોતે ક્યાંય નથી, એમાં પોતાની ઈચ્છા અનિચ્છા પણ નથી, એમાં પોતાનો ગમો અણગમો પણ નથી, એમાં પોતાની પ્રીતિ અપ્રીતિ પણ નથી. આવું ઉદિત જન્ય કર્મના આધારે થતો જે વ્યવહાર છે એ કહે છે કે એને પ્રારબ્ધ કહેવાય છે. આ પ્રારબ્ધ, આ પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. જ્ઞાની તો જેવું પ્રારબ્ધ છે તે પ્રકારે વર્તે છે, એમાં એનો પ્રતિકાર પણ નથી, એનો પ્રતિકાર પણ નથી, પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. એટલે ન ગમ્યું તો પ્રારબ્ધને ઠેલવાનો પ્રયત્ન જ્ઞાની કરે નહીં. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. હવે અત્યારે જ્ઞાની છે, પ્રારબ્ધને આધારે બંધાયેલો દેખાય કે જ્ઞાની બંધાયેલો છે, એને પણ આ કામ કરવા પડે છે. આપણે આપણી આપણી કલ્પનાથી લગાવીએ છીએ ને કે એને પણ આ બધું કરવું પડે, એને બધું હોય છે, એને જેવો વ્યવહાર છે, એને સંસાર છે, એને ફરાણું છે, એને ઢીકડું છે, આવું બધું આપણે આપણી મતે કલ્પનાથી આપણા તોલનથી બોલીએ, જ્ઞાનીની દશાનું આપણે એનું તોલનથી બોલીએ, એટલે એમ કહીએ કે જ્ઞાનીને પણ આ બધું બંધન તો છે જ ને. કૃપાળુદેવ અહીંયા અદભુત રહસ્ય કે છે, જો ભાઈ વાસ્તવિકતા તો એવી છે, ઇન રિયાલિટી, કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. તો પછી જે છે પ્રારબ્ધ, એ પૂર્વના અજ્ઞાનજન્ય કર્મોનો ઉદય છે, વિપાક છે. જ્ઞાન થાય એટલે કર્મો નાશ પામે એવો સિદ્ધાંત નથી. જ્ઞાન થાય એટલે પૂર્વ કર્મ નષ્ટ થાય એવો સિદ્ધાંત નથી. એટલે કે છે કે તે જ કાળે જ્ઞાની તો મુક્ત છે. હવે એ જ્ઞાની કર્મની પ્રારબ્ધ અવસ્થાથી પોતે મુક્ત છે, પ્રારબ્ધ અવસ્થામાં સ્વપણે ઈચ્છાપણે આત્મભાવે જોડાતા નથી, પ્રીતિભાવે જોડાતા નથી, એ તો મુક્ત જ છે. પછી એની મેળે જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું હશે તો પોતાના પ્રારબ્ધ કર્મને નિવૃત્ત કરવા માટે જ્ઞાનીઓ દેહ ધારણ કરે, એક દેહ ધારણ કરે પાંચ પચીસ દિવસ ધારણ કરે, પણ એના બધું જ દેહનું ધારણ કરવા પણ જો એનું જ્ઞાન યથાવત રહ્યું તો એ પ્રારબ્ધને નિવૃત્ત કરવા અર્થે એનું દેહનું ધારણ કરવા પણ થાય છે, અને એમાં એની જગત જીવોની કરુણા છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે મહાત્માનો દેહ બે કારણે વિદ્યમાન છે, પૂર્વ પ્રારબ્ધને નિવૃત્ત કરવા અર્થે અને જગતના જીવોના કલ્યાણ અર્થે, અને બંને માટે સમસ્થિતિ છે. બંને માટે સમસ્થિતિ છે. જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. જૈન દર્શનની અંદર જીવન મુક્તની કલ્પના છે. જીવન મુક્ત એટલે મોક્ષ જે છે, આત્માની મુક્તિની અવસ્થા છે, એને જીવનમાં જ પ્રાપ્ત થઈ જાય છે. કઈ મર્યા પછી પ્રાપ્ત થાય છે એવું નથી. એટલે કર્મ વિભાગ છે, જે કર્મ સિદ્ધાંત છે, એ અદભુત જૈન દર્શનમાં છે. અને અદભુત કર્મ સિદ્ધાંતની અંદર બે વાત મૂકી છે. એક કર્મો એવા છે કે જે આત્માના ગુણ વિશેષને આવરે છે, અને એક કર્મો એવા છે કે જેને આત્માના ગુણો સાથે સંબંધ નથી, ઘાતી અને અઘાતી. પછી અઘાતી કર્મો છે, પણ એ મુક્ત તો થઈ જ ગયો. જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે દેહ છતાં નિર્વાણ, જબરજસ્ત જેને કહીએ સત્ય, એ સત્યની ઉપલબ્ધિ જૈન દ્રષ્ટાઓ સિવાય અન્યત્ર ક્યાંય જોવામાં આવતી નથી. બધી જ જગ્યાએ મુક્તિની વાત છે, મોક્ષની વાત છે, એ જીવનના અસ્તિત્વમાં એની વિદ્યમાનતામાં નહીં, પણ જીવનની સમાપ્તિ પછીની વાત કરે છે. એ મરી જાય પછી. જૈન દર્શન કહે છે ના ભાઈ ના, એનું જો જીવતા જ એનું જ્ઞાન અજ્ઞાન નિવૃત્ત થાય, અજ્ઞાન જ્ઞાનથી નિવૃત્ત થાય, એનું જીવનના વિદ્યમાનપણામાં થાય, એ મર્યા પછી થાય નહીં. અને અહીંયા જે થાય એટલે સર્વજ્ઞની કલ્પના, એક આખો સિદ્ધાંત સર્વજ્ઞનો, એ લક્ષમાં નથી આવતો. કેવડી, અરિહંત, આ બધી જ અવસ્થા સયોગી પરમાત્માની અવસ્થા છે. કે જે કાળે અમુક કર્મ ઉદયમાં હોવા છતાં પણ આત્મ અપેક્ષાએ પરિપૂર્ણતા છે, જ્ઞાનની, દર્શનની, ચારિત્રની અને વીર્યની. એની શક્તિ પણ અમાપ છે, અમર્યાદિત છે, બેહદ છે. આ અનંત ચતુષ્ટય જ્યારે પ્રગટે છે ત્યારે આત્મભાવની પરિપૂર્ણ અવસ્થા પ્રગટે છે. ત્યાર પછીના કોઈ પણ બાકીના કર્મો છે, એ કર્મો એના કોઈ પણ ગુણને, એની કોઈ પણ શક્તિને, એના કોઈ પણ ધર્મને આવરિત કરતા નથી. એટલે કહ્યું છે કે તે જ કાળે જ્ઞાની મુક્ત છે, દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે. એક એક વસ્તુને સમજવા પ્રયત્ન કરવો, બહુ મહત્વની વાતો છે. આપણને બેસતી નથી, આપણે બેસાડી પણ નથી, અને આ વાતો શબ્દ સાંભળવાથી ન બેસે. કોઈ એમ કે હું વાંચી લઈશ તો નહીં બેસે. વિચારણા, મનન, ચિંતન, નિધિ ધ્યાસન, અનુપ્રેક્ષા, આની અંદર રહેલો ભાવ જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી વારંવાર જ્ઞાનીના શબ્દોનું રટણ અને ચિંતન કરવું જોઈએ. એને નિધિ ધ્યાસન કહે છે. જ્ઞાનીના જ શબ્દો આપણા નહીં, જ્ઞાની શું કહે છે, અને શબ્દોમાંથી, શબ્દોનો અર્થમાંથી ધીરે ધીરે ભાવમાં જવાનું. પેલા તો શબ્દ જ પકડીએ, પછી શબ્દોનો અર્થ આપણે ભણ્યા ન હોય, આપણે ક્યાંય વાંચ્યું ન હોય, તો આપણને તો પ્રતિબદ્ધ શું એટલે એ જ ખબર નથી. પેલા પ્રતિબદ્ધતા, પ્રતિબદ્ધ અને પ્રતિબંધ, આ બેની અંદરનો ભેદ પૂછવા બેસીએ તો ભાગ્યે જ કોઈ એવો જીવ નીકળે કે બેનો ભેદ બતાવે. તો આ શબ્દથી આપણે અનભિજ્ઞ છીએ, આ ભાષાથી અનભિજ્ઞ છીએ. આ પરમાર્થની ભાષા છે. એટલે કે જૈનોની અંદર પારિભાષિક શબ્દો આવે ને એટલે કાંઈ સમજ ન પડે. એટલા માટે સમજ પડતી નથી કે એ માટે ક્યારેય પુરુષાર્થ કર્યો નથી. આપણે છોકરો ન ભણતો હોય કંઈ કે ભણાવી લ્યો ને તેનું શું થશે, પણ આપણે નથી ભણ્યા ને શું થશે એનો કોઈ દી વિચાર થયો? તો છોકરાને જેમ ટ્યુશન રાખો છો 500 ને 1000 ના, એમ અહીંયા પંડિતની પાસે ભણવા બેસવું પડે એવી સ્થિતિ છે આપણી. અને સાધુઓ પણ ભણે છે, સાધુઓ પણ ભણે છે, પણ આપણને એમ થાય કે હું વરી શું ભણનાર, હું તો ભણાવનારો છું, હું ભણનાર છું, આપણે ભણવું પડે, શીખવું પડે. સત્સંગ આ એનું માધ્યમ છે. સત્સંગમાં આવી આવી નવી નવી વાતો મળે, એના શબ્દના ભેદ ખુલ્લા થાય. શબ્દ ખોલી ખોલીને એ સ્વાધ્યાયની અંદર એ વાત ચાલે, સત્સંગમાં એ વાત ચાલે કે શબ્દ ફોડી ફોડીને, ખોલી ખોલીને એની અંદર રહેલા અંતર્નિહિત ભાવો છે એ ભાવોનું વારંવાર વિચારણા થાય પરસ્પર વિચાર વિનિમયથી. તો આ એક છે કે દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે, આ આપણે સમજવું છે કે દેહ આદિ, દેહની ઇન્દ્રિયો, શરીર, પ્રાણ, મન આ બધાથી જ્ઞાની અપ્રતિબદ્ધ છે, એનાથી ક્યાંય જોડાયેલા નથી, એના વડે ક્યાંય રોકાયેલા નથી. જ્ઞાનીને જે માર્ગે જવું હોય તે માર્ગે આ એક પણ વસ્તુ એને બાધાકારક થતી નથી, એના માર્ગને રોકનાર કોઈ પરિબળ નથી, એ ક્યાંય બંધાયેલા નથી. આપણે પ્રતિબદ્ધપણું કેટલું છે આપણું? આપણે પહેલા વહેલા આપણા શરીરથી પ્રતિબદ્ધ છીએ, બેસે વાત, આપણે આપણા શરીરથી પ્રતિબદ્ધ છીએ. મારે આમ ને મારે આમ, મારે તો આમ જોઈએ ને મારે તો આમ જોઈએ, મારે તો આટલા વિના આમ ન ચાલે, કેટલી બધી વસ્તુ આપણે કહીએ, એ બધી શરીરની વાતથી આપણે પ્રતિબદ્ધ. પછી આપણે કુટુંબથી પ્રતિબદ્ધ છીએ, પછી આપણે સંગ્રહ પરિગ્રહથી પ્રતિબદ્ધ છીએ, પછી આપણે બહારના સ્વજન પ્રતિ પરિજનોથી પ્રતિબદ્ધ છીએ, સમસ્ત સંસારથી આપણે પ્રતિબદ્ધ છીએ. આપણે એની સાથે એ આપણી પાસે હોય કે ન હોય, પણ ભાવથી તો આપણે સંસારના પ્રત્યેક પદાર્થ સાથે પ્રતિબદ્ધ છીએ, જોડાયેલા છીએ, આસક્તિ બુદ્ધિવાળા છીએ, મોહ દ્રષ્ટિવાળા છીએ, એ બધી જ વસ્તુની સાથે આપણો નાતો થાય એવું આપણને મનમાં અંતરની અંદર પણ અનકોન્શિયસ માઇન્ડમાં પણ આવી ઈચ્છા કરી કે આ હોય તો જરા ઠીક રહે. આ પ્રતિબદ્ધતા છે. જ્ઞાની દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે. આ દેહ અને પછી આદિ શબ્દ મૂકતા આદિમાં સમસ્ત સંસાર આવી ગયો. એક કે છે દેહથી જ પ્રતિબદ્ધ નથી. જ્ઞાનીને દેહનો કોઈ પ્રતિબદ્ધ છે નહીં, જ્ઞાની દેહથી પ્રતિબદ્ધ નથી. કારણ કે જ્ઞાનીની એક સ્પષ્ટ શ્રદ્ધાન છે, છે દેહાદિથી ભિન્ન આત્મા. જ્ઞાની જાણે છે, અજ્ઞાનીને એ ઉપદેશ આપે છે, ઉપયોગી સદા અવિનાશ. આ જે આત્મા છે એ દેહાદિથી ભિન્ન છે. આવું સદગુરુનું જો દેહાદિથી ભિન્ન એવો આત્મા જાણે તો એની પ્રતીતિ આવે જે અત્યારે સદગુરુને છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આ પોતાનું સ્વરૂપ છે કે મારો આત્મા બધાથી ભિન્ન છે. પ્રતિબદ્ધતા કેની સાથે કરવાની? જો હું એથી જુદો જ છું તો પ્રતિબદ્ધતા છે નહીં. આપણે ઘણીવાર કહીએ કે મારે ને એને કાંઈ નહીં હો, લ્યો કાંઈ પ્રતિબદ્ધતા કરી, એ માંદો પડે કે મરી જાય, મારે નવા નીચાવાનું ખાનાનું તક નથી, શું કામ નથી, મારે કોઈ પ્રતિબદ્ધતા નથી, એ જુદો ને હું જુદો, એમ દેહ જુદો ને હું જુદો, એવું થાય ખરું? દેહ જુદો અને હું જુદો, આવું પ્રતિબદ્ધપણું થાય ખરું? અપ્રતિબદ્ધપણું. દેહ આદિ સમસ્ત સંસારના સમાજ પ્રકાર, આ જ્ઞાનીનું આ મૂળ માર્ગમાં કહ્યું છે કે આવી શ્રદ્ધાન પેલા જ્ઞાનીના શબ્દથી જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. શુદ્ધ પ્રતીત કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકેત. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એક તો એ બધાથી ભિન્ન છે અને બીજું પોતાની પરિપૂર્ણતા છે, અસંગ છે એટલે એને કોઈના સંગની આવશ્યકતા નથી. એના હોવાપણામાં, એના નિત્ય રહેવાપણામાં, એના ટકવાપણામાં અને એને પોતાને સુખ અને આનંદિત રીતે રહેવામાં સદાકાળ અવ્યાબાદ સુખનો એ સ્વામી હોવાને કારણે એ અસંગ છે. કોઈના સંગની અપેક્ષાએ એનું સ્વરૂપ નથી. આ જે આત્મા છે એનું સ્વરૂપ કોઈના સંગની અપેક્ષાએ નથી. અને જે જે અપેક્ષાઓ છે એ બધાથી આ ભિન્ન છે. તો શરીરની સુખાકારીને લઈને હું સુખી છું, પદાર્થોની ઉપલબ્ધિના કારણે હું સુખી છું, સ્વજનોના પ્રેમને કારણે હું સુખી છું, આ બધી જ વસ્તુ કેવળ ભ્રાંત સિવાય કશું જ નથી. આ બધા મતિ કલ્પનાના વિષયો છે, ધીરે ધીરે શાંત કરવા જોઈએ, ઉપશમ થવું જોઈએ, બધાથી ભિન્ન છું, તો કોઈ એ મારા સુખનો મારા આનંદનો આધાર કે આશ્રય બની શકે નહીં, એ મારું અવલંબન રહી શકે નહીં. અસંગ મારી અવસ્થા છે. આ અસંગતાને સમજવી બહુ આકરી છે. અસંગ એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા, આ હું અસંગ સ્વરૂપ છે મારું. બધાથી ભિન્ન તો ખરો જ અને અસંગ, અને છતાં પરિપૂર્ણ, અધૂરો નહીં, કોઈ વાતે અધૂરો નહીં. પોતાના સ્વભાવમાં પરિપૂર્ણ, પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ. આવું એ ચેતનનું સ્વરૂપ. આ જ્ઞાની કે છે એવી દશા છે કે જ્ઞાની દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે, એટલે જ્ઞાની પોતે પોતામાં પૂર્ણ છે. જ્ઞાની પોતે પોતામાં પૂર્ણ છે, એ અનંત સુખનો સ્વામી છે, ભોક્તા છે. જ્ઞાની દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની, જ્ઞાનીનું બીજું લક્ષણ આપ્યું. સુખ દુઃખ હર્ષ શોક, સુખ અને દુઃખ પદાર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ તેના કારણે થતી સુખ અને દુઃખની સંવેદના, પર પદાર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ, આ છે એને કારણે સુખ, આ નથી વિયોગનું દુઃખ, સંયોગનું સુખ વિયોગનું દુઃખ. અને સંયોગની અંદર હર્ષ થવો કંઈ પણ મળે મેળવવા માટે, અને કંઈ પણ વસ્તુનો વિયોગ થાય ત્યારે પરિણતિ જે થાય છે જીવની, કષાયની પરિણતિ, એ હર્ષ અને શોકની પરિણતિ છે. અજ્ઞાનીનું લક્ષણ આ છે કે કંઈ પણ વસ્તુ એને મળે છે ત્યારે એની અંદર એ સુખની અનુભૂતિ કરે છે, અને એ પ્રિય વસ્તુના વિયોગમાં દુઃખની અનુભૂતિ કરે છે, અને એ મળે છે ત્યારે હર્ષ અનુભવે છે. એક બીજો પણ એની અંદર ભાવ જન્મે છે, હર્ષનો ભાવ. એ હર્ષથી એમ માને છે કે મારા જેવો કોઈ સુખી નહીં, આઈ એમ સો લકી, આઈ એમ રિયલી ફોર્ચ્યુનેટ, આ બીજાને તો હોય જ નહીં. પછી બધી આવી તુલનાત્મક વાતો કરે કે આમ હતું આમ હતું, જાણી પોતે કેટલો એક્સેપ્શનલ છે. શું પ્રયત્ન કરે, શું ઠસાવવા માટે પ્રયત્ન કરે કે પોતે કેટલો એક્સેપ્શનલ છે, જેને આવું કોઈને ન હોય ને મને જ છે. વાહ, તું તીર્થંકરનું પુણ્ય લઈને આવ્યો છું. કેટલી બધી ભ્રમણામાં છે, કેટલા બધા અજ્ઞાનમાં છે આવો જીવ. આવી તુચ્છ બાબતની અંદર જ્યારે એની વાતો કરતો હોય, અને સામાને જાણે જ નહીં કે સામો બધું જાણે છે ને, હસે છે તારી મૂર્ખાઈ ઉપર, અને છતાં એમ માને છે કે બધા મારા માટે તાળી વગાડે છે. અને જ્યારે એનું બહુમાન થતું હોય છે ત્યારે એમ થાય છે ઓહો, જગતની અંદર આ કોઈ એક અપવાદરૂપ પુરુષ થઈ ગયો છે. મૂર્ખને ભાન નથી કે તું આ હીન દશામાં છો, તને કઈ વસ્તુનું સમજ નથી. કોઈ જગતમાં તું જેને વાત કરસ એમાં બીજા જાણકાર છે, બધા બુદ્ધિને ગીરે મૂકીને આવ્યા નથી. શું મંડાણો છો ક્યારનો, કલાક કલાક સુધી માથું ખાય છે ભાઈ, નથી કઈ એમાં, કઈ વિશેષતા નથી એમાં. હોય યોગાનું યોગ છે, પણ એ પોતે એની અંદર એની હર્ષની લાગણી એવી છે અને શોકની એવી છે કે જાય તે રજાની, મારા જેવું જગતમાં કોઈને દુઃખ નથી. હું લૂંટાઈ ગયો, હું તો રસ્તા ઉપર ફેંકાઈ ગયો, આમ થઈ ગયું તેમ થઈ ગયું. એટલી એટલી નાની નાની જગતની ક્ષુદ્ર બાબતોની અંદર, સાવ ક્ષુદ્ર હલકી તુચ્છ, આ આત્માના અનંત સુખાગર, આ તો તૃણવત છે બધું જગતનું સુખ. એ બાબતની અંદર કંઈક ફેરફાર થાય, કંઈક ઓછું વધતું થાય, કંઈક પોતાના કુટુંબની વચ્ચે જ, ભાઈઓ વચ્ચે આ વધારે લઈ ગયો, આ હું લૂંટાઈ ગયો, મને ભોળવી ગયો, એ આમ લુચ્ચાઈ કરી ગયો, આમ થયું તેમ થયું, શું કયું તારું, બે તપેલી વધારે લઈ ગયો, બે કપડા એને ભાગમાં હરખા ન કર્યા, આને આમ કર્યું આને આમ કર્યું. નાની નાની બાબતની અંદર જીવ રોકાઈ ગયો છે અને પોતાની જાતને મહાન ડાયો માને છે. હર્ષ અને શોકથી જ્ઞાની અપ્રતિબદ્ધ છે, અને આપણે હર્ષ શોકની આવી તુચ્છમાં તુચ્છ વાતોની અંદર પ્રતિબદ્ધ થઈને બેઠા છે. કળ વળતી નથી આપણને, મગજમાંથી વાત જતી નથી, વર્ષો સુધી જતી નથી કે આણે આમ કર્યું આણે આમ કર્યું, આને મને લૂંટી લીધો, આને મારી અરે છત્તરપિંડી કરી, આનાથી આમ થયું આનાથી આમ થયું, આ આમ છે તેમ છે. આ બાપ દીકરા ભાઈઓ માં કુટુંબ પરિવાર બધી જ વચ્ચે લાઈ લાગી છે, બળતરા જાગી છે. આનું ચિંતન અને મંથન ચાલ્યા કરે છે અને આનો જ વ્યવહાર અને આના જ માટેનું બધું પ્રપંચ અને આયોજન ચાલ્યા કરે. આ શોકની અનુભૂતિ ઘણી છે. આને પદાર્થ ઉપર સુખ દુઃખની ભાવના ખોટી છે એટલે એને મળવા ન મળવાની અંદર હર્ષ શોકની લાગણીઓ છે, એ પણ આ કસાયનું પરિણામ છે. જે કસાય એને બંધ બાંધ્યા કરે છે. વસ્તુ તો આવીને ચાલી ગઈ, પ્રસંગ તો આવીને પતી ગયો, પણ વર્ષો સુધી એની કસક જતી નથી. મનની અંદર એવી બેસી ગઈ છે, નીકળતી નથી. એ સતત કર્મબંધનું કારણ થયા જ કરે છે. કારણ કે જ્યાં સુધી હર્ષ શોકની આ જે સંવેદના છે એ જતી નથી ત્યાં સુધી એના જનિત જીવની અંદર જે રાગ દ્વેષના પરિણામ છે એ બંધાયા જ કરે છે, બંધાયા જ કરે છે. જીવ મોકળો થતો નથી. પદાર્થ ગયો પણ એની બંધનની ક્રિયામાંથી મોકળો થતો નથી. પરિસ્થિતિ સમાપ્ત થઈ ગઈ પણ એને કારણે એમાં ઉત્પન્ન થયેલી જે પરિણતિ છે એ પરિસ્થિતિ જાય પણ પરિણતિ જતી નથી. તો સ્થિતિ અને પરિણતિ પરિસ્થિતિ એનાથી આ જીવ એની આત્મ પરિણતિ એની ક્યારે તૂટતી નથી, મંદ થતી નથી. જ્ઞાનીઓ કહે છે રોજ રોજ આ બધા યોગના સાધન કયા છે કે રોજ તું સંવત્સરી સામાયિક રોજ પ્રતિક્રમણ વગેરે કર, મોકળો થઈ જા. આ બધા વિભાવ ભાવો છે, આ નાશવંત પદાર્થની સાથે સંકળાયેલા ભાવ છે. એને તું તારામાંથી વિદાય કરી દે, વાત પૂરી થઈ ગઈ. ક્ષમાપનાનો અર્થ એ કે એ વાત પૂરી થઈ ગઈ, વિષય પૂરો થઈ ગયો તો જ ક્ષમાપના, ને તો ક્ષમાપના છે ને. બોલવાનો વ્યવહાર કર્યો, વિષય ચાલુ રહ્યો. ક્રિયાનો વ્યવહાર કર્યો, વિષય ચાલુ રહ્યો. ખિન્નતાનો ખેદનો એ વિષય ચાલુ રહ્યો. તો કર્મ શેનાથી બંધાય છે? જીવની પરિણતિથી બંધાય છે. આ પરિણતિ ચાલુ રહી અને પરિસ્થિતિ સમાપ્ત થઈ અને પછી પાછું એમ કે ક્ષમાપના કર્યા પછી હું જિંદગી ભર એને તો નહીં જ ભૂલું. અને શું ક્ષમાપના કરી કોને ખબર, જિંદગી ભર એને તો નહીં જ ભૂલું. કોઈ દી એમ કીધું કે પરમાત્માને જિંદગી ભર નહીં ભૂલું કે જેને મને હર્ષ શોકમાંથી મુક્ત કર્યો. તે સત્સંગને, તે જ્ઞાનીને, તેના ઉપકારને, આ ઉપકાર આ છે કે જેણે અમને સંસારના આવા પ્રતિબદ્ધ ભાવોમાંથી મુક્ત કર્યા. જ્યાં સુધી આ ભાવ વિદ્યમાન હોત ત્યાં સુધી કર્મબંધની પ્રક્રિયા ચાલુ રહેત, પણ આ ભાવમાંથી મુક્ત કરનાર એવા હે સદગુરુ, એવા હે સર્વજ્ઞ કેવડી પરમાત્મા, એવું હે જીન શાસન, અમે તારા ઉપકારને ક્યારેય વિસરી શકીશું નહીં. કેમ કે તે અમને આવી બંધની ભાવધારામાંથી, બંધ ભાવ ઉભો છે અને વાત ગમે એટલી કરીએ એનો અર્થ શું? બંધ ભાવથી બંધ છે. બંધ ભાવ મંદ થવો જોઈએ, બંધ ભાવ ક્ષીણ થવો જોઈએ, બંધ ભાવનો ક્ષય થવો જોઈએ, એ માટે બધા યોગ છે. જ્ઞાની કે છે એ સુખ દુઃખ હર્ષ શોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે. આ જ્ઞાનીનું ઓળખાણ કરવું છે આપણે. એવા જે જ્ઞાની, આવો જે જ્ઞાની છે જેને સુખ દુઃખ હર્ષ શોક એમાં અપ્રતિબદ્ધ છે, તેને કોઈ આશ્રય કે આલંબન નથી. આવા જ્ઞાનીને કોઈ આશ્રય કે કોઈ આલંબન નથી. જુઓ, આ એક એવી ઉત્કૃષ્ટ અવસ્થા થાય છે, નિરાલંબનની અવસ્થા. એને કોઈ આશ્રય કે આલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વર ઈચ્છાદી ભાવના તેને થવી યોગ્ય નથી. કોઈ વસ્તુનો ઉદય એવો આવે એ દુઃખકારી હોય, અથવા કોઈ એવા સંજોગો બને એ શોકજન્ય હોય, તો પણ કે છે એમાંથી ધીરજ પ્રાપ્ત થવા માટે જ્ઞાનીને ઈશ્વર ઈચ્છાદી ભાવના તેને થવી યોગ્ય નથી. જ્ઞાનીને ન થાય, આગળ આવશે પછી કે જે જ્ઞાની નથી એની વાત જુદી છે, પણ જ્ઞાનીને આવી ઈશ્વરની ભાવના તેને થવી યોગ્ય નહીં. એ ક્યારે એમ ધીરજ પ્રાપ્ત કરવા માટે એમ ન કે પરમાત્માએ જે કર્યું તે ખરું. જ્ઞાની એવા કોઈ ઈશ્વરની અંદર આશ્રિત નથી, એવા કોઈ ઈશ્વરમાં આલંબિત નથી. એને ઈશ્વર ઈચ્છાની ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે? કોને? ભક્તિમાન. જેને હજુ જ્ઞાન દશા પ્રગટી નથી એવા ભક્તિમાન પુરુષ, એવા ભક્તિમાન સાધક, એવા ભક્તિમાન મુમુક્ષુ, એવા ભક્તિમાન આત્માર્થી, એવા ભક્તિમાન શ્રાવક, આ ઉત્કૃષ્ટ ગુણ સંપન્ન જે આત્માઓ છે, જે પરમાર્થના માર્ગે પદાર્પણ કરવા માટે ઈચ્છુક છે, આવા ભક્તિવાન જીવો એને જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી એવા ભક્તિમાન જીવોને પણ પ્રારબ્ધનો ઉદય થાય અને એ ઉદયની અંદર સુખ અને દુઃખના પ્રસંગ, હર્ષ અને શોકના પ્રસંગ, આવું કંઈ પણ પ્રકારનું દેખી એ ક્લેશના પ્રકાર થાય તે સમયે એને તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. જો શબ્દ પ્રયોગ જોજો, કોઈ પ્રકારે યોગ્ય છે. જ્ઞાની સિદ્ધાંત બદલ નથી કરતા, અપેક્ષા એ કથન કરે છે. આ જૈન દર્શન કે ભાઈ ભક્તિમાન જીવ જ્ઞાન દશા હજુ એને મળી નથી, જ્ઞાન દશા પ્રાપ્ત થઈ નથી, આત્માનું અવલંબન મળ્યું નથી એને. જ્ઞાનીની વાત કરીને આત્માને વિશે વર્તે છે સદા એવા, તો આત્માને વિશે વર્તી શકે એવી અવસ્થા જેની હજુ પ્રાપ્ત થઈ નથી એવા ભક્તિમાન જીવો, એને પણ આની અંદર સુખ દુઃખમાં કે હર્ષ શોકમાં શોકાતુર ન રહેતા, ક્લેશ સંકલેશના પરિણામ ન કરતા, એને તટસ્થતાથી ધૈર્ય રાખવું, કોઈ પણ પ્રાપ્ત પરિસ્થિતિમાં આ ધીરજ, ધૈર્ય, ધૈર્યનો મતલબ જ એ ભાંગી પડતો નથી, એ પરિસ્થિતિના પ્રવાહમાં તણાતો નથી. ધૈર્યનો અર્થ એ ધીરજવાન જીવ જે છે એ પરિસ્થિતિ ગમે તેવી ઉભી થઈ, પ્રારબ્ધ વસાત પણ એમાં તણાતો નથી, પણ સ્થિર ઉભા ઉભા જીવે છે. એ તરી શકતો નથી, જ્ઞાની તરી જાય છે, ભક્તિમાન તરી શકતો નથી, પણ ભક્તિમાન તણાતો પણ નથી. અને જે ભક્તિમાન નથી એવા સંસારના જીવો એ તો વહી જાય છે, તણાઈ જાય છે. જેવી સ્થિતિ એ પ્રમાણે તણાય, જેવો ભાવ એના પ્રવાહમાં તણાય, ગમે ત્યારે જેવો ઢોલ વાગે એવું નાચ એનો શરૂ. હી કેન ડાન્સ ઓન એનીબડીઝ ટ્યુન. એને જરૂર નથી કે પોતાનો ઢોલ હોય. અબ્દુલ્લા કે સાદી મેં બેગાના દીવાના નીકળી ભેડા થયો, ગાંડા તૂર થઈને, એ પ્રવાહિત છે, કારણ કે એમાં તો ભક્તિમાન પણ હજુ જાગ્યો નથી. ઘોર અજ્ઞાની છે, સંસારમાં રાચ્યા પચ્યા જીવો છે, એને શાસ્ત્રકારોએ શબ્દ પ્રયોગ આપ્યો છે, ભવાભિનંદી જીવો. ભવાભિનંદી છે, એને ભવમાં આનંદ છે, બસ એને ભવ થાય, વધતા કરે, આવતે ભવે આમ કરશું, ત્યાર પછી ભવે આમ કરશું. બોલો, આનંદનું પ્લાનિંગ એ છે, જેમ કોઈ કે આવતે વર્ષે આમ, આવતે વર્ષે આમ, પછી બે વર્ષ પછી આપણે હરખું થઈએ, એમાં ભવ નહીં અરે પ્લાનિંગ આલે. ભવાભિનંદી જીવો છે, ભવાભિનંદી જીવો સ્થિતિ પરિસ્થિતિની અંદર તણાઈ જાય છે. ભક્તિમાન જીવો તરી નથી શકતા, હજુ એટલું સામર્થ્ય પ્રગટ થયું નથી, પણ તટસ્થ ધીરજ રાખે છે, તણાયા વિના જીવે છે, તાલ એનો જીવે છે, સંસારના ખેલ જીવે છે, કર્મની ગતિ આગતિ જીવે છે. અને તે સમયે એની આવી ધીરજ રહેવા કહે છે, ઓહો હે પ્રભુ, આ તારી જે કંઈ માયા છે એ કોઈ અકડ છે, આનો કોઈ હું પાર પામી શકતો નથી, પણ એમાં પોતાનું કંઈ કર્તૃત્વ જોડતા નથી. એ ત્યારે એને તટસ્થ ધીરજ રહેવા માટે આવી ભાવના હશે, પરમાત્માએ જે કર્યું તે શાંતિ થાય છે, એટલે પોતાના ક્લેશ સંકલેશના પરિણામ એ થવા દેતો નથી. બસ આટલી એની સિદ્ધિ, પોતે એનાથી ક્લેશ સંકલેશમાં ખેંચાતો નથી, કષાય ભાવમાં જોડાતો નથી, પર પરિણતિમાં ભાગતો નથી. એ પોતે તટસ્થનો મતલબ એ કે પોતે કિનારે સ્થિર છે, જ્યાં પોતે ઉભો છે ત્યાં પોતે પોતાના પગ ઉપર સ્થિર છે. આવી ધીરજ રહેવા માટે થઈને એને ઈશ્વર ઈચ્છાનું આલંબન કોઈ પ્રકારે યોગ્ય છે. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા આદિ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને સાતા અસાતામાં કંઈ કોઈ પ્રકારે રાગ દ્વેષ આદિ કારણ નથી. તે બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. આ સિદ્ધાંત, આ પરમાર્થનો ભેદ, આ રહસ્ય શ્રીમદ રાજચંદ્રજીના પત્રોની અંદર એવી એવી વાત નીકળી આવી છે કે સામાન્ય રીતે સિદ્ધાંતને તત્વની વાતની અંદર આવી ભેદની વાત ન આવે. તત્વ આવે તો તત્વની વાત ચાલ્યા જ કરે ગ્રંથની અંદર શાસ્ત્રોમાં, પણ આ તો મનની વાત છે, ભક્ત અને ભગવાન વચ્ચેનો સંવાદ છે, સ્વભાગભાગ સાથેનો પારમાર્થિક સંવાદ છે. સંવાદની અંદર આવા ગૂઢ રહસ્યો એ ભગવાન ગુરુ પાસે એ શિષ્યને મળતા જ રહે છે. એ સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યની અંદર જે મૂળ વાત છે એ પ્રભુ સમજાવે છે. આ દ્રષ્ટિ સંપન્નતા આમાંથી આવે છે. એ કહે છે કે જ્ઞાનીને તો પ્રારબ્ધ અને ઈશ્વર ઈચ્છા આદિ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. એને તો ત્યાં જે પ્રારબ્ધ એટલે પોતાનું કર્મ, પૂર્વે કરેલું કર્મ, એ પ્રારબ્ધ અને કરનાર કોઈ ઈશ્વર છે, આ બધું જ્ઞાનીને તો સમાન જ છે. એ સરખા ભાવના છે. એને સાતા અસાતામાં કંઈ કોઈ પ્રકારે રાગ દ્વેષ આદિ કારણ નથી. સાતા થાય કે અસાતા થાય, કોઈ એની સાથેનો એને ન રાગ ન દ્વેષ એવું કોઈ કારણ એને આમાંથી ઉત્પન્ન થતું નથી. સાતા અસાતા એની રાગ દ્વેષનું કારણ થતું નથી. આપણા રાગ દ્વેષનો આધાર અજ્ઞાનીના આ સાતા અને અસાતા, આ સુખ અને દુઃખ, આ હર્ષ અને શોક, આવા આવા જે ભાવો છે જે પ્રારબ્ધને આધીન છે, એમાંથી બચવા માટે જ્ઞાની કે છે કોઈ પ્રકારે તું જો ઈશ્વર ઉપર વાત છોડી દઈશ તો તું તારી પોતાની એમાંથી ખસી જઈશ. કે હશે પરમાત્માએ કર્યું, સારું તું તો ખસી ગયો, એમાંથી તું તો તટસ્થ થઈ ગયો ને, કે આ જે સ્થિતિ નિર્માણ થઈ ગઈ એમાં તું ક્યાંય નથી. આજે પ્રકાર સમજવા જેવો છે. જીવને જ્યારે એમ થાય કે કોઈ સર્વશક્તિમાન, કોઈ એવી શક્તિ આવી જેવી જેની શ્રદ્ધા જો એણે આ કર્યું છે, તો પછી હશે એ તો પુરુષ છે, એણે તો ઘણું વિચારીને કર્યું હશે. સમાધાન મેળવી લેવાનું. સમાધાન જીવનમાં પ્રાપ્ત થાય તો જીવ તટસ્થ થાય, સમાધાન પ્રાપ્ત ન થાય તો જીવ પક્ષકાર બને, અને જેને આત્માની ભૂમિકા નથી એ પક્ષકાર બને ત્યારે રાગ અને દ્વેષ થાય. કોઈ વાતના આપણે જયારે પક્ષકાર બનીએ ત્યારે આપણે કાં એના કોઈ પણ ઘટનામાં એના નિમિત્ત કારણ વિશે કાં આપણને રાગ આવે અને કાં આપણને દ્વેષ આવે, કેમ કે આપણે શું છીએ? પક્ષકાર, તટસ્થ નથી. તટસ્થ ધીરજ રહેવા માટે આવું આલંબન કોઈ પ્રકારે યોગ્ય છે. એ કહે છે કે એથી કરીને જ્ઞાનીને સાતા અસાતામાં કંઈ કોઈ પ્રકારે રાગ દ્વેષ આદિના કારણ નથી. આ બંધના કારણ, જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ પંથ ભવ અંત. આ રાગ દ્વેષ એ બંધના કારણ છે. જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અને હેતુ. પરમ કૃપાળુ દેવે તો અનેક જગ્યાએ ચાવીઓ અને સૂત્રો જ આપ્યા છે. શોધો, પકડો, લગાવો, એપ્લાય કરો અને સમસ્યાનો ઉકેલ આવી જશે, સમસ્યાનો ઉકેલ આવી જશે, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જશે, સમજ મળી જશે, અને સમજ પીછે સબ સરળ હે. આ નથી સમજ્યા એની બધી મથામણ છે. એકવાર સમજણ આવી જાય, જ્ઞાનીઓના ભાવથી, જ્ઞાનીઓના આશયથી, જ્ઞાનીઓના ઉદ્દેશથી જો આ ભેદ, આ રહસ્યો, આ સમજ પકડાય, માર્ગ ઘણો સરળ થઈ જાય, સુગમ બની જાય. જ્ઞાની કહે છે કે એને કોઈ પણ પ્રકારે રાગ દ્વેષના કારણો છે એ કારણની છેદક દશા આવવી જોઈએ. આ છેદક દશા રાગ દ્વેષ એ કારણ છે બંધનું. જે જે કારણ બંધના, તે બંધનો પંથ, તે કારણ છેદક દશા. રાગ દ્વેષ એ બંધના કારણો છે, એની છેદક દશા કઈ? આ યથાર્થ સમજણ. કોઈ પણ સ્થિતિ નિર્માણ થઈ, એ સ્થિતિ નિર્માણ થયે કા પોતાને જો આત્મજ્ઞાન હોય તો એ, અને ન હોય તો આવું ભક્તિમાન જેને જ્ઞાનીનો આશ્રય છે એટલે પરમાત્માને એ સર્વજ્ઞ ગણી અને એણે જે કર્યું તે ખરું, મારા વાલાને ગમ્યું તે ખરું, એમ કરીને એ તટસ્થ બની જાય. એ પોતે તટસ્થ બની જાય, એ પોતે ધીરજની અંદર સ્થિત થાય, ધૈર્યની અંદર તટસ્થ થાય. આવી તટસ્થ ધીરજ રહેવા માટે આ ભાવના, આ ભાવના એને શું કર્યું, છેદક દશા થઈ. કોઈ અપેક્ષાએ આવી ઈશ્વર પ્રત્યેની આવી આલંબનની આશ્રયની ભાવના અથવા જ્ઞાનીનો આશ્રય, અપેક્ષાએ જેમ ઈશ્વરનો આશ્રય છે એમ જ્ઞાનીનો આશ્રય. ઘણા જગતની અંદર જીવો એવા છે કે જે કદાચ પોતે સ્વ આશ્રય ન બની શકે, તો કૃપાણુદેવે આ આગમના રહસ્યભૂત વાત કરીને કહ્યું છે કે મોક્ષ માર્ગમાં બેની પ્રવૃત્તિ ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને બીજો આત્મજ્ઞાનીના આશ્રયવાનની. તો જ્ઞાનીનો જે આશ્રયવાન છે એની પ્રવૃત્તિ પણ મોક્ષ માર્ગમાં છે. આ આશ્રય ભાવના સમજાવે છે અહીંયા કે આશ્રયથી તટસ્થ ધીરજ આવી ગઈ કે હશે, મેં જેનો આશ્રય લીધો છે આ વાત હું એના ઉપર છોડી દઉં છું. પોતે રાગ દ્વેષના પરિણામથી દૂર થયો, પોતે પ્રતિશોધ પ્રતિકાર બદલો એની ભાવનાથી દૂર થયો, પોતે વિદ્વેષની આગમાંથી દૂર થયો, પોતે વેરની આગમાંથી દૂર થયો, પ્રભુને ગમ્યું તે ખરું બસ. એટલે કોઈના ઉપર એને દોષ દ્રષ્ટિ આવતી નથી. જ્યારે જીવને આવો ભાવ આવે છે, આશ્રયનો ભાવ આવે છે, ત્યારે એ જીવની મોટામાં મોટી ઉપલબ્ધિ છે કે પોતે આવા ક્લેશ ભાવથી નિર્મળો થઈ જાય છે. એ કહે છે કે એવી સર્વશક્તિમાન જે સસે શક્તિ જગતમાં મારું કોઈ ગજું નથી, પણ એને જે ગમ્યું તે ખરું, એને કારણે પોતે તટસ્થ થઈ ગયો, પોતે ધીરજની સ્થિતિમાં આવી ગયો, પોતે ક્લેશના પરિણામમાંથી દૂર થયો. તણાયો નહીં, તરી નથી શકતો પણ તણાયો નહીં, અદભુત સ્થિતિ પ્રાપ્ત, ભક્તિમાનને આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ વાત કર્યા પછી સૌભાગમાં જે પરિણતિ આવે છે એ પણ આગળના પત્રોની અંદર આવશે. કેવી સ્થિતિ આવે છે, ધીરજ કેવી આવે છે કે પ્રભુ હવે તો ગમે તે સ્થિતિ હોય માગી ખાઈને પણ ગુજરાન ચલાવીશું. જો પેલા કેટલો બધો ભય હતો, કેટલો ખેદ હતો, કેટલો શોક હતો, કેટલું આર્ત ધ્યાન હતું, અને એમાંથી જે ખુમારી પ્રગટે છે એ તટસ્થ ધીરજ આવી ગઈ. હવે ધીરજ જ છે, કઈ પૈસા નથી મળ્યા, કઈ લોટરી નથી લાગી, કઈ પરમાત્માએ છપ્પર ફાડીને કઈ આપ્યું નથી જે ઈશ્વરની વાત કરે છે ઈશ્વરે, કોઈ માનતા ફળી નથી, પણ અંદરથી આ ધીરજનો નાદ આવી ગયો કે હવે તો માગી ખાઈને ગુજરાન ચલાવીશ. આત્માના અનંત આનંદ આગળ એ બધું તો તૃણવત છે, તુચ્છ છે. જીવના પરિણામ ક્લેશ અને સંકલેશ આ બંધ દશા છે, અને એની છેદક દશા આ સમજણ, આ ધીરજ, આ આશ્રય, આ એની છેદક દશા છે. આપણે જ્યારે જો એકદમ સ્વાશ્રય ન બની શકીએ ત્યારે જ્ઞાની કે જે છેદક દશા ઉભી કરો. છેદક દશાનું એક પરિમાણ એ પણ છે કે તું જ્ઞાનીના આશ્રય ભયો છે, તટસ્થ ધીરજનું વેદન કરો. કે છે કે જ્ઞાનીને સાતા અસાતામાં કંઈ કોઈ પ્રકારે રાગ દ્વેષ આદિ કારણ નથી, તે બંનેમાં ઉદાસીન છે. સાતા હોય તો પણ ઉદાસીન, અસાતા હોય તો પણ ઉદાસીન. ઉદાસીન એટલે શું? સમપણું, ન રાગ ન દ્વેષ, આ સમપણું છે. સમપણાની વ્યાખ્યા જૈન દર્શનમાં બહુ સરસ કહી છે. સમપણું, આ સમપણું એટલે પોતાના આત્માની અંદર જે દ્વંદ્વાત્મક ભાવો છે, આ દ્વંદ્વાત્મક ભાવોની અંદર ન આ બાજુ ન આ બાજુ, સમ અદભુત સ્થિતિ છે, એ ક્યાંય ઢળતો નથી, કોઈ બાજુ ઢળતો નથી, ન રાગ વિશેષમાં ન દ્વેષ વિષયમાં, એટલે કશાય ભાવનો ત્યાં અંશ નથી. આવો એને કહે છે બંનેમાં આ ઉદાસીન પણ જ્ઞાનીએ કહ્યું છે કે હું ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. મારે અનંત ભાવ કરવા પડે તો ભલે, અને આ ભાવે મને મોક્ષ મળે તો પણ ભલે. હવે એવી સ્થિતિમાં પણ જ્ઞાની કેવો છે? સમ છે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, સરસ અન્ય પણ મળે નહીં મનને પ્રસન્ન ભાવજો. રજકણકે રિદ્ધિ વૈમાનિક દેવ, એક એક બાબતની અંદર સમપણ ઉત્કૃષ્ટપણે કૃપાળુ દેવે એક્સ્ટ્રીમ જેને કહીએ અંતિમ છેડાના પ્રસંગોને બતાવી અને કહ્યું છે કે આ બધી સ્થિતિની અંદર જે તટસ્થ છે, જે ધીર છે, જે ગંભીર છે, જે પોતાના શ્રદ્ધા ઉપર સ્થિત છે, જે પોતાના જ્ઞાનીના આશ્રય ઉપર સ્થિત છે, આવો જેનો ભાવ છે, આવી પરિણતિ છે, આ સમપરિણતિ છે. આવી સમપરિણતિની અંદર જીવ આવી જાય તો અનેક પ્રકારના બંધની પરંપરામાંથી એ બચી જાય છે અને જીવનની અંદર સમયે સમયે આ સ્થિતિ ઊભી થવી જોઈએ, સમયે સમયે. અને એટલા જ માટે સામાયિક છે કે સમતાનો અભ્યાસ કરો, અભ્યાસ કરો. વારંવાર સ્થિતિ પરિસ્થિતિ તો ભયંકર આવવાની છે. સમૂહમાં રહીએ છીએ, લોકમાં રહીએ છીએ, એવા સંજોગો એકે આપણા વશમાં નથી. આપણા ઉદયથી આવે છે, અન્યના ઉદયથી પણ આવે છે. આખો સંસાર ભડકે ભળતો છે, કેટલા જીવોનો આની અંદર ભાવ ભળેલો હશે. આ બધા વિભાવ ભાવ અને બધાય કસાય ભાવનું આ ટોટલ એ સંસાર છે. આમાં શાંતિ ગોતવા જઈએ, આમાં સુખ શોધવા જઈએ, ક્યાંથી મળવાની હતી, ક્યાંથી મળવાની હતી? અહીંયા તો બધાએ પોતાની પાણીનો પ્યાલો જ નાખ્યો છે, કોઈએ દૂધ નાખ્યું નથી. હત પુણ્યશાળી લોકોએ ભારતવર્ષને ઘેરી લીધું છે. કૃપાળુદેવ તો કહે છે કે બધા હલકા પુણ્યવાળા લોકો આપણે ભેગા થયા છીએ. આમાં ક્યાં આપણને મળે? આ કાળનું પરિણામ, આ દુષ્મ પરિણામ અને આ સારો કાળ, આ ઉત્તમ કાળમાં એ જ કે જ્યાં વધારે લોકોનું પુણ્ય પ્રકાશિત થતું હોય ત્યાં એ કહ્યું છે, એવો કાળ પુણ્યોદયનો કાળ છે. અને આ તો કરાળ કાળ છે, કળિયુગ છે. આવા સમયે જીવને સમવૃત્તિમાં રહેવું, સમપરિણામી રહેવું, એના માટે સમતાનો અભ્યાસ કરવો પડે. વારંવાર જીવને આ બધી પ્રાપ્ત સ્થિતિ પરિસ્થિતિઓથી પોતાની જાતને અળગા રહીને પોતાના ધૈર્યની અંદર સ્થિર રહેવાનો અભ્યાસ કરવો પડે. આ મોક્ષ માર્ગ એ સ્થિરતાનો માર્ગ છે. ઘણીવાર આપણી પાસે જાણકારી ઘણી છે, સ્થિરતા નથી. ઘણું બધું આપણે જાણતા હોય કે હું બધું જાણું છું, હું બધું સમજું છું. તું બધું સમજશે પણ તારા ચિત્તમાં સ્થિરતા નથી. ચિત્તનું સ્થૈર્ય તો જ યોગનું સ્થૈર્ય થાય. ચિત્તનું સ્થૈર્ય ન હોય તો યોગનું સ્થૈર્ય ન થાય. જ્ઞાની બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. જે ઉદાસીન છે એ જ નિરાલંબન છે. ઘણીવાર આપણને આલંબન, સાલંબન અને નિરાલંબન ઘણા ઘણા આપણે આ ચર્ચાની અંદર વિષયો લેતા હોય, પણ એ ઉત્કૃષ્ટ અવસ્થા છે કે જે ઉદાસીન છે એ જ નિરાલંબન છે. અને જ્ઞાની કહે છે આ અદ્ભુત રહસ્ય કે નિરાલંબન એવું તેનું ઉદાસપણું, નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. આ ભક્તિમાન અને જ્ઞાની, આ જ્ઞાનીનો આશ્રિત અને જ્ઞાની, આ કે છે એ બળવાનપણું છે એનું, કે એને હવે ઈશ્વર ઈચ્છાથી કે પ્રારબ્ધ વગેરે એ બધા ભાવથી એ પર છે. એટલો ઉદાસીન થયો છે, એટલો ઉદાસીન થયો છે કે એની અંદર હવે એને આવી કોઈ પરમ શક્તિ સાથે પણ એ પ્રકારનો એને કરતાપણાના ભાવમાંથી એ નીકળી ગયો છે. એટલે કે છે કે એનું નિરાલંબન, તેનું ઉદાસપણું, આ એની સમત્વ વૃત્તિ, એનું ઉદાસપણું એને કોઈ પણ પ્રકારના ક્લેશ અને સંકલેશના ભાવોની પરિણતિ થાય નહીં એવી એની સમજણ, એવી પાક્કી અને એ સમજણની સાથે સ્થિરતા. જે સમજે છે એ સમજણમાં જ સ્થિર છે, એમાં જ સ્થિત છે, સ્વરૂપમાં સ્થિત છે, સ્વભાવમાં સ્થિત છે. એ ત્યાંથી પછી હલતો નથી અને હલવામાં આપણે પગથી હાલીએ એ હલનચલન નથી. આપણા ઉપયોગનું ચલિત થવું, આપણી વૃત્તિનું ચલાયમાન થવું, આ પ્રવૃત્તિ છે. ઉપયોગ ફરતો નથી એનો, ક્યાંય નિમિત્તમાં દોષ દ્રષ્ટિ જતી નથી, બહુ સ્થિર છે. પરિસ્થિતિ ઘણીવાર વિકટ હોય ને એમ થાય કે આને જોયા કરે તો હા જોયા જ કરે શાંતિથી, આવું એનું નિરાલંબનપણું, નિરાલંબન એવું તેનું ઉદાસપણું, એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. જ્ઞાનીનું આવું પોતાના આત્માને વિશે વર્તવું આ નિરાલંબનપણું છે. એ દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે આ એનું નિરાલંબનપણું. આ નિરાલંબનપણું એટલે શું? તો કે જે દેહ ધારણ કર્યો છે, જે દેહ ધારણ કર્યો છે એ દેહની પણ અનેક પ્રકારની ઉપલબ્ધિ છે, શક્તિ છે, આ બધાથી એ અપ્રતિબદ્ધ છે અને પોતે આત્માને વિશે વર્તે છે. એક અસ્તિત્વ પોતાનું આત્માનું, એના આધાર ઉપર જ પોતાની વર્તના છે અને એની સાથે એક જ ક્ષેત્રમાં એની સાથે રહેલો એવા દેહના પરમાણુઓ, એ પરમાણુઓ પ્રત્યે પણ એ નિરાલંબ ઉદાસીન બની જાય છે. આત્માને વિશે વર્તતો એ દેહાદિકની ચેષ્ટાને વિશે ક્યાંય ભાવથી જોડાતો નથી. આ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ દેહ છતાં આવો દેહાતીત આત્મા, એ અવસ્થા, એ પરિપૂર્ણતા, એ સિદ્ધત્વ, એ જીવની મુક્તિ, જીવન મુક્તિ આ જૈન દર્શનમાં છે. કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. આ અદભુત દશા છે. આત્માને વિશે અખંડપણે જેની વર્તના છે, જે દેહાદિની દેહાદી દેહ અને આદિ કરતા સમસ્ત સંસારના સંયોગો, સંબંધો, પદાર્થો એનાથી અપ્રતિબદ્ધ છે, આવા જ્ઞાનીનું કે છે એનું નિરાલંબનપણું. આવો નિરાલંબન જ્ઞાની પરિપૂર્ણ ઈશ્વર જીવતો, જાગતો, ધબકતો, ચેતન બનતો એ અમારા અરિહંત છે, એ અમારા કેવડી છે, એ અમારા જીન છે, એ અમારા સર્વજ્ઞ છે, એ અમારા વિતરાગ છે, આ અમારા આરાધ્ય દેવ છે, આ અમારા પરમ ગુરુ છે, આ એની અવસ્થા છે પરમ ગુરુની. આ અપ્રતિબદ્ધ છે તેને નમન છે. કૃપાળુદેવે 400 પત્રમાં લખ્યું છે, આવશે હવે, કે તેને નમન છે જે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી જેને સદા સર્વથા અપ્રતિબદ્ધપણું વર્તે છે, એટલે એને સદા મુક્તપણું વર્તે છે. અને એ દશામાં કહે છે કે અજ્ઞાન જયારે જ્ઞાનથી નિવૃત્ત થયું ત્યારથી જ્ઞાની તો મુક્ત જ છે. પછી જે કંઈ આપણને દેખાય છે મુક્તપણું નથી, એ તો પેલા કેવળ પ્રારબ્ધની સ્થિતિ છે, એની સાથે જ્ઞાનીને કોઈ સંબંધ નથી, એ તો ઉદાસીન છે એનાથી. આવી અદભુત આવા જ્ઞાનીની ઓળખાણ એ થાય તો જીવને એ જ્ઞાનીની ઓળખાણથી નિજ સ્વરૂપની ઓળખાણ થાય. આમાં જ્ઞાનીની મહત્તા તો ગઈ છે, પણ જ્ઞાનીની સાથે પોતાને પણ આવું અંશે આવી સ્થિતિ પોતાની પ્રગટતી જાય, સુદૃઢ થતી જાય, સ્થિર થતો જાય, જીવ આમ જ વિકાસ માર્ગે આગળ વધે. પ્રત્યેક સિચ્યુએશન એને પેલા ધારણ કરીએ અને એ સિચ્યુએશન પ્રમાણે એમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરીએ. આ આધ્યાત્મિક પુરુષાર્થ છે. આ પુરુષાર્થ કરવો આ લક્ષ્ય છે જીવનું. આવું સમપણું જીવનમાં પ્રાપ્ત થાય, જગતના બધા જ જીવો આવા જ્ઞાનીના આશ્રયે નિરાલંબન બને એવી જ પરમાત્મા પાસે પ્રાર્થના. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.